એમ ભગવાન નો અનન્ય આશ્રિત એને જ કહેવાય. એક ભગવાન શ્રી હરિ સિવાય કોઈને રીઝવવાનું તાન ન હોય. મારા એક માલિક ભગવાન શ્રી હરિને જ રીઝવું, બસ એક રીઝતા બધો જ રીઝી જશે. માટે ડાહ્યા પુરુષો બહુ અનુસંધાન રાખે, બહુ અનુસંધાન. નવા ઘર બનાવતો હો તો સ્વામિનારાયણ નિવાસ, શ્રીજી નિવાસ, હરિકૃષ્ણ નિવાસ, ન્યાલકર નિવાસ, સહજાનંદ નિવાસ, ઘનશ્યામ નિવાસ, ત્યાં તિલક ચાંદલો હોય. નવી ગાડી લીધી હોય તો બસ ભગવાન શ્રી હરિનું નામ હોય, એનો તિલક ચાંદલો હોય, બીજી વાત ન હોય, બીજી વાત ન હોય. કદાચ થાપ ખાઈ ગયા હોય તો ફેરફાર કરી નાખશે, થાપ ખવાઈ ગઈ હોય તોય પણ ફરી વાર રિવર્સ ગાડી લઈ લીધો. ક્યારેક ન બને અજાણ્યો રસ્તો, અને આપણે અજાણે રસ્તે ગરી જાય, પાતળી ગલી હોય, અંગર ગયા પછી ખબર પડે કે આ તો ખોટો રસ્તો છે, ઊભું ન રહેવાય, ગાડી રિવર્સ લઈ લે, ફરીને પાછા મૂળ રસ્તે ચડાવી દે. એમ ભગવાનના ભક્તો ગાડી રિવર્સ લઈને મૂળ રસ્તે ચડાવી દેજો, જેથી કરી આ જે હેતુસર આપણે આયોજન કરવામાં આવ્યું આપણો હેતુ સરી જાય. અને યાદ રાખજો, ભગવાન શ્રી ઓળખાઈ જશે, અનન્ય ભાવથી એની સાથે જોડાણ થશે, પછી તો તમે જે સંકલ્પ કરશો ને સંકલ્પ ભગવાન શ્રી સિદ્ધ કરશે. તમે સંકલ્પ કરવામાં નાના પડશો, આ તો એક જ વાળી આપણે કરવાની છે, પણ એક વાર અનન્ય નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની બંધાઈ જાય, તમે સંકલ્પ કરો કે અમારા ગામમાં પાંચ વાળી કરી તો પાંચ વાળી થઈ જાય, એ તાકાત આવશે. એક વાર ભગવાન શ્રી હરિ એની અનન્ય ભાવથી નિષ્ઠા દ્રઢ કરો. સુખ આપતો તું અને દુઃખ આપતો તું, તમે જુઓ. હજુ તો આપણી કથાનો પાંચમો દિવસ શરૂ થયો. વાડી કરવાનો સંકલ્પ કેટલાય સમયથી હતો ભક્તોને, કેટલાય સમયથી સુંદર વાડી કરવી, સુંદર વાડી કરવી છે. કથા આંબી ગઈ તો આપણે નક્કી નહોતા કરી શકતા કે આયે કરશું કે આયે કરશું કે આયે કરશું. અને વાડીનો પ્રસંગ નીકળે તો પાંચ જણા જરાક રાજી થાય, પાંચ જણા મન નારાજ થાય, રખે ના ક્યાં કરશે. પણ ચાર દાડા કથા ચાલી, ભગવાન શ્રીની અનન્ય નિષ્ઠાની વાતો થઈ, અને અનેક ભક્તોના હૃદયમાં પણ હા પડી. ખરેખર આપણી પ્રતિતિ એક મહારાજમાં હોવી જોઈએ, આપણા સુખના નિકેતન તો એક મહારાજ જ છે. આવી જે આ પડી ને ત્યાં ભગવાન શ્રીએ વાડીનું સ્થાન નક્કી કરી દીધું, અને બધાને પાછા રાજીપે નક્કી કરી દીધું કે અત્યારે જે ગૌશાળા છે ત્યાં જ આપણે વાડીનું નિર્માણ કરશું, અને આવતી 23 તારીખે પરમ પૂજ્ય લાલજી મહારાજના સ્વહસ્તે ખાતમુહૂર્ત કરાવશું, ત્યાં નક્કી કરી દીધું. અને રાજીપે નક્કી થયું, રાજીપે ગૌશાળાને બાજુમાં સરસ નિર્માણ કરશું. અને બહેનોના હૃદયમાં એમ થતું હતું, રખે અમારી જગ્યા તો લોકો નહીં લઈ જાય, પુરુષોને અમે શું કહીએ, આ તો બધા મર્દ કહેવાય, અમારી જગ્યા તો નહીં લઈ જાય ને, અમારી જગ્યામાં તો વાડી નહીં કરી નાખે ને. ભગવાનને પ્રાર્થના કરતા અમારી જગ્યા લોકો ન લઈ જાય, અમારી જગ્યામાં લખે ને વાડી ન કરી નાખે, રખે ને નીચે વાડી કરીને અમને ઉપર ભજન કરવાનો મોકો આપશે કદાચ, પણ નીચે લગ્ન ચાલતા હોય ત્યાં લગ્ન ગીત ગવાતો અમારે માળા કેમ કરવી. વિધવિધ સંકલ્પોના તરંગો ઉઠતા હતા, પણ ચાર દાડા કથા ચાલી અને નિષ્ઠાની જે વાતો થઈ, નિષ્ઠાની જે હા પડી, ભગવાન સ્વામિનારાયણ કે ચિંતા કરો, બધાને હું રાજી કરી દઈશ, બધાને સ્ત્રી ભક્તોને રાજી કરી દીધા, તમારી જગ્યા તમને જાઓ, સેપરેટ તમે ભવ્ય મંદિર ત્યાં પણ નિર્માણ કરી શકશો, અને અહીંયા વાડી અમારે સેપરેટ કરવી છે. ભગવાન શ્રીહરિએ મનમાં વિચાર કર્યો, હવે મારા ભક્તોને જ્યારે સંકલ્પ છે વાડી કરવી છે તો મારે એને ગલીમાં નથી કરવા દેવી, વાડી કરાવો તો એવી જગ્યાએ કરાવો જેથી કરીને હજારો ભક્તો આવ્યા હોય તો એને તકલીફ ન ઊભી થાય, એમ એને વાહનો ક્યાં લઈ જાય એની તકલીફ ઊભી ન થાય. મારે રોડને ટચ વાડી કરાવીએ છે, ભવ્ય વાડી કરાવીએ છે, અને ભવ્ય મંદિરનું પણ નિર્માણ કરાવવું છે. કેટલો અદભુત નિર્ણય ભગવાન સ્વામિનારાયણ આપી દીધો, અને રાજીપે આનંદથી. કાલે પૂજ્યપાદ કોઠારી સ્વામી પણ આવ્યા હતા, ઘણા બધા ભક્તોને પણ બોલાવ્યા હતા. એક જ મત, બસ ના તમે બે સંતો કયો બધું માન્ય, અને પછી નક્કી કર્યું, કારણ કે અમે બધા બહુ ગામમાં ફરતા હોય ને, બધા ગામની નસ અલગ અલગ હોય, અમને ખબર હતી આ તો ભૂપગઢ છે ભાઈ, નાડોદા પરિવારનું ગામ છે, અહીં જેટલું વહેલું થાય ને એટલું કામનું, આ તપે ને ત્યારે એને ઘણું મારી દેવાય તો હાંધો થઈ જાય, જો ઠરી જાય તો કેટલા વર્ષ નીકળી જાય કાંઈ નક્કી નહીં. બરાબર તપ્યું તું ને ઘણું ઠપકારી દીધો, નક્કી થઈ ગયું. અને જોત જો તમે 23 તારીખ ખાતમુહૂર્ત કરીને વાડીનું કામ તાબડતોબ ઉપાડવું છે, અને તાબડતોબ વાડી પૂર્ણ કરી, એટલા માટે વાડી વહેલી પૂરી કરવી છે, તાબડતોબ પૂરી કરવી છે. સ્ત્રી ભક્તો પાછળ રાહ જોઈ રહ્યા છે, અમારું નવ્ય ભવ્ય મંદિર ક્યારે નિર્માણ થશે, વાડી તાબડતોબ પૂર્ણ કરી આ વાડીનો પાયો નાખ્યા પછી કે પાંચ દવરા નથી કરવાના. આ વર્ષે ખાતમુહૂર્ત, આવતા વર્ષે ઉદઘાટન. અને વાડીનું ઉદઘાટન ને બહેનોના મંદિરનું ખાતમુહૂર્ત એક વર્ષમાં એ પૂરું. બસ નિષ્ઠા પાકી કરો, બસ બાકી કાંઈ કરવાની, એક નિષ્ઠા પાકી કરો. આપણા કામ તો પછી સ્વયં મહારાજ કરી જશે, સ્વયં મહારાજ કરી જશે. સ્વયં મહારાજને કામ કરવા માટે આવવું પડશે જ્યારે આપણે અનન્ય ભાવથી મહારાજની સાથે જોડાઈ જશું. સુરત મુનિ કે પ્રતાપશી આજ બાલ પ્રભુ ઘનશ્યામ અદભુત રીતે વૈરાગ્યનું સ્વરૂપ બતાવી રહ્યા છે. એમાં મારું સ્વરૂપ સમજાતાની સાથે જગતમાંથી પ્રીતિ તૂટી જાય છે, રાગનો અભાવ થાય છે, આશક્તિ વિરામ પામી જાય છે, મહાન વૈરાગ્ય પ્રગટ થાય છે. પછી કદાચ એ જગતમાં રહ્યો હોય પરંતુ જેમ કમળ પાણીમાં રહ્યા પછી પાણી કમળને સ્પર્શ નથી કરી શકતું, એક વેત કમળ અધર રહે, પણ એક વેત કમળ અધર રહે હોય ભલે પાણીમાં પણ પાણીનું બુંદ એને સ્પર્શ નથી કરી શકતું, એમ અનન્ય ભાવથી મારી નિષ્ઠા બંધાણા પછી એ જગતમાં રહ્યો હશે પણ જગતના પદાર્થને બંધનનું કારણ નહીં બને. જગતમાં રહ્યા પછી પણ વિરક્ત રહી શકશે. અને માં સાંભળ, જેને મારું સ્વરૂપનું જ્ઞાન નથી થયું એ કદાચ પોસાય તેટલા સાધનો કરશે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 13માં વચનામૃતમાં, મધ્યના 14માં વચનામૃતમાં અદ્ભુત વાત કરી. મહારાજ કે મારા સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થયા સિવાય, મારું સ્વરૂપ ઓળખાયા સિવાય કદાચ જીવાત્મા તૂટી મળે એટલો દાખલો કરશે કામ ક્રોધ લોભાદિકને ટાળવા માટે, પણ એના ટાળ્યા નહીં ટળે મહારાજ કે એનાથી ખુમાર થશે. મારી નિષ્ઠા જ્યારે દ્રઢ થશે ત્યારે બધા જ પરિણામ સંભવિત બનશે. માં જેને મારા સ્વરૂપનું જ્ઞાન નથી, જેને મારું સ્વરૂપ સમજ્યામાં નથી આવ્યું, માં એના જીવનમાં કદી પણ આશક્તિ વિરામ નહીં પામે, કદી પણ વૈરાગ પ્રગટ નહીં થાય. અને રાગી પુરુષ જ્યારે મરશે ત્યારે માં ભૂંડી એની વલય થશે, ભૂંડી એની દિશા થશે. માં એને હજારો યમના દૂતો તેડવા માટે આવશે, અને યમના દૂતો જયારે તેડવા માટે આવશે ત્યારે એનાથી ભાગવા માટે વિધવિધ પ્રકારના વલખાઓ મારશે, કોઈ પણ ભોગે એનાથી બચવાનો પ્રયાસ કરશે, પણ જમના દૂતો એને છોડનાર નથી, પોસાય તેટલા પ્રયાસો કરે. માં એના થકી બચવો તો બસ અનન્ય ભાવથી ભગવાન શ્રીના સુખમાં જોડાઈ જાય, કાળના પંજામાંથી બહાર નીકળી જઈ આલોકમાં સુખી થાવ, પરલોકમાં સુખી થાવ હોય તો બીજો વિકલ્પ નથી.
તાયે તે થે નહીં મોતઈ મુગે, સંતાયે તે થે નહીં મોતઈ મુગે, ચુકાવઈ વાથી નહીં મોતઈ ચુકે, ચુકાવઈ વાથી નહીં મોતઈ ચુકે. અને કઈ દોઈરા સિંહાથઈ માંગે, અનેક દોરા દસિંહાથ માંગે, અનેક દોરા સિંહાથઈ માંગે, અનેક દોરા દસિંહાથ માંગે, આયુ શત્રુ તે નહીં કોઈ સાંદે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંદે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંદે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંદે.
પાપી આત્મા હે માં એનો અંત સમય જયારે આવશે, જમના દૂત એને તેડવા માટે આવશે, એનાથી બચવા માટે વિધવિધ પ્રયાસો કરશે, કાળના પંજામાંથી કોઈ બચ્યો નથી, કોઈ બચવાનો નથી. એમાં જેને અનન્ય ભાવથી મારી સાથે પ્રીતિ બંધાણી નથી, અનન્ય ભાવથી મારી સાથે જોડાયો નથી, એક જ મારી નિષ્ઠા એવો જેનો ઠેરાવ નથી, એ પછી પોસાય તેટલા પ્રયાસો કરશે, કાળના પંજામાંથી છૂટી નહીં શકે. એ રંક હોય તોય ભલે, રાજા હોય તોય ભલે, એ ગરીબ હોય તોય ભલે, અમીર હોય તોય ભલે, એ અમીર હોય તોય ભલે, અરે એ અભણ હોય તોય ભલે, અને વિદ્વાન હોય તોય ભલે, છે દોષી કે નિર્દોષ ખબર નથી ખંજરને, છે દોષી કે નિર્દોષ ખબર નથી ખંજરને, રહેમ ખાવી ગમતી નથી અમીરો કે ગરીબોને, અરે છે દોષી કે નિર્દોષ, જરાક માઈક વધારો, છે દોષી કે નિર્દોષ ખબર નથી ખંજરને, ઉજળ થશે ફલવાળિયો એ ખબર નથી બંદરને, અરે રહેમ ખાવી ગમતી નથી ગરીબો કે અમીરોને, એક દડો છોડીને બધું હાલ્યું જવું પડશે ખબર નહોતી સિકંદરને, સિકંદર જો બાદશાહ હોય ને તોય પણ કાળી અને કોળીઓ કરી જશે, કોઈને બચવાની નહીં, માં પોસાય તેટલા પ્રયાસો કરશે, અરે ગમે તે ઔષધિઓ ખાશે, ગમે તાંત્રિકોની પાસે જાશે, અરે અનેક ડોક્ટરોની મધ્ય ઉભો હશે, કોઈ બ્લડના બાટલા ચડાવતો હશે, કોઈ ઓક્સિજનના ચડાવતો હશે, પણ માં કાળ કોઈને છોડનાર નથી, જમના દૂતો એને પકડી એને ઉપાડવાની તૈયારી કરશે, એના શરીરમાં પ્રવેશ કરશે, 999 નાડીઓના બંધન તોડી નાખશે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે, એવો પાપી આત્માના જાડા પિશાબ જતો રહેશે, અને માં પરાણેને પકડી જમના દૂતો ઘૂસડીને ઉપાડશે, જેને મારું ભજન કર્યું નથી, અનન્ય ભાવથી મારી નિષ્ઠા બંધાણી નથી, એની વલે માં હું તને શુકાવું, એને ખૂબ માર મારવામાં આવશે, મારે કરી આવે મૂર્છાન પડે પ્રાણી પૃથ્વીમાં જાર, સંકટમાં સંબંધી સંભારીને પાપી કરે પુકાર, ક્યાં ગયા મારા કુટુંબીની, ક્યાં ગઈ મૃગા નેણી નાર, જેને અર્થે અતિ ઘણો અધર્મ કરતો આઠું જામ, આ સમય કોઈ કામ નો આવે મારા જોઈ આવા હાલ, એમાં જેણે મારું ભજન નથી કર્યું, કદાચ દેવ દેવીને માન્યા હશે ને તો માં એની લિમિટ અહીંયા પૂરી થાય છે, એની હદ અહીંયા પૂરી થાય છે, હવે દેવ કે દેવી કોઈ સહાય કરવા માટે સમર્થ નથી, માં આ લોકમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી દેવ અને દેવી અને મદદરૂપ બને છે, પણ દેહને છોડતાની સાથે દેવ અને દેવી એની કેપેસિટી પૂરી થાય છે, એની બોર્ડર ત્યાં પૂરી થાય છે, એને કોઈ દેવી કે કોઈ દેવ એને સહાય કરવા માટે સમર્થ હોતા નથી, અને એવા પાપી આત્માને પછી પગેથી પકડીને ઘસડી ઉપાડી જાય છે, મારે કરી આવે મૂર્છાન પડે પ્રાણી પૃથ્વી મોજા, એ પાપી પૃથ્વી પર પડે પેલા માર જયારે મારે સહન ન કરી શકે, દુઃખ જયારે સહન ન થાય ત્યારે બધાને પુકાર કરે, સગા સંબંધીને સંભાળે છે, દેવ દેવીને સંભાળે છે, પણ માં એ વખતે કોઈ સહાય કરવા માટે સમર્થ હોતું નથી, મારતા મારતાને છેક જમપુરી સુધી લઈ જાય છે, જમરાજાની પાસે એને હાજર કરવામાં આવે, ચિત્રગુપ્તનું ખાતું ખોલે છે, પણ માં ખાતું ખોલીને જ્યાં જોવે છે પરમાત્માને અનન્ય નિષ્ઠા છે તો ચોકડો લાગેલો જોવા મળે નહીં, આને તો હજાર જગ્યાએ પ્રતીતિ આવતી હતી, ઘડીક આય જતો ઘડીક આય જતો ઘડીક આય જતો હતો, અનન્ય નિષ્ઠા નથી આની, અને અનન્ય ભાવથી પરમાત્માનું ભજન કર્યું છે એમાં ચોકડો જોવા મળશે, અને માં આખી જમના દૂત ચિત્રગુપ્તની સામે જોવાને શું કરવાનું છે, ચિત્રગુપ્ત ઓર્ડર કરે, આનું ઉધાર પાસું જ બધું બોલે છે, માટે મરા એટલે આને માર મારો, આને જેટલી પીડા અપાય આપી એટલી આપો, ખૂબ માર મારે ખૂબ માર મારે, અને માં પાછા હાંધા જોઈને માર મારે, ગોઠણ ઉપર માર મારે, આની પોલીસ તો હાંધા છોડીને માર મારે, પિંડી ઉપર માર મારે, ગોઠણ ઉપર ન મારે, કોણી ઉપર ન મારે, વાહમાં મારે, જમના દૂતો તો હાંધા ગોતી ગોતી મારે મારશે, ગોઠણ ઉપર ઠબકારશે, કોણી ઉપર મારશે, કોણી અને ગોઠણની જે ઢાંકણી હશે એને ભાંગી નાખી અને એનો ભૂકો કરી નાખશે, વેદના સહન નહીં થાય, આ પાપી પુકાર કરશે કોઈ બચાવો કોઈ બચાવો, પણ માં એ વખતે એને કોણ બચાવે, મારી નિષ્ઠા વિના એને કોણ તોડે છોડાવે, માણે જગતમાં પ્રીતિ હતી એ તો કોઈ કામ નહીં લાગે, એણે દેવ અને દેવીને વર્ષો સુધી પૂજ્યા હતા પણ માં હવે શું કામનું, એની કેપેસિટી પૂરી થઈ ગઈ, હવે એને કોઈ મદદરૂપ નહીં બની શકાય, પાપી બિચારો પુકાર કરશે કોઈ બચાવો કોઈ બચાવો, કોઈ નહીં બચાવી શકે, માને કાપી કાપીને પછી ખાશે, અને એમ કરતા કરતા અંગૂઠા જેવડો જયારે દેહ વધશે ને મળી માથે હાથ ફેરો છે હોય એવો ને એવો પાછો થાશે, પાછો કાપી કાપીને ખાશે, હજારો વાર સુધી એને કાપી કાપીને ખાશે, એમાં એને પીલીને એનું લોહી પીશે, એને ચીરીને પછી લાંબો હુયો ગોતીને એને શીવશે, દીર્ઘ સૂચિ બિહી લાંબો હુયો ગોતીને એને શીવશે. હે માં, જીવાત્માથી દુઃખ સહન નથી થતું, બહાર નીકળવાનો ઘણો પ્રયાસ કરે, પણ હવે શું, બાજી હાથમાંથી છટકી ગઈ. જમના દૂતો એને પુકારી પુકારીને કહે છે, પાપી પાપી, તને કેટલી વાર કહેવામાં આવ્યું હતું, તોય પણ તે જગતમાંથી પ્રીતિ તોડી નહીં, વિષયમાંથી તારું મન ઉખેડ્યું નહીં. પાપી, અનેક સાધુ સંતો તને કીધું હતું, ક્યાં તો સમો વિકટ છે ને ત્યારે ભગવાન સિવાય કોઈ મદદરૂપ નહીં બને, તોય પણ તને દેવ અને દેવીમાંથી પ્રતીતિ તૂટી નહોતી, ભગવાનમાં તું જોડાણો નહોતો, માટે હવે તારી આ જ હાલત કરવાની છે. અનમા ઉદાર્યંતે ચાત્રાણે તેષામ તુ જીવતામપિ ભોગ્ય કર્મ વશા તત્ર મર્યંતે નૈવ પાપિનઃ. એવો પાપી આત્મા એને ઘણા પ્રકારે દંડ દેશે. આખી જમરાજે આજ્ઞા કરશે, હવે એને નરકના કુંડમાં નાખો. એને નરકના કુંડમાં નાખવામાં આવે છે. અને નરકના કુંડની અંદર વર્ષો સુધી ગોંધાય છે. 28 મોટા મોટા કુંડો છે, નાના તો હજારો કુંડો છે, એની અંદર નાખે છે. તામિશ્ર, અંધ તામિશ્ર, રૌરવ, કુંભીપા વગેરે વગેરે કુંડમાં નાખે છે. વર્ષો સુધી ત્યાં સંભળાય છે. અને ત્યાંથી આત્માને પછી લક 84 ચક્રમાં ચડાવે છે. એ વાંદરો થાય છે, કૂતરો થાય છે, બલાડો થાય છે, એ ગાય, ભેંસ, બળદ, હાથી, સાવ, સિંહ, નરકનો કીડો વગેરે અનેક યોનિમાં ફરતો ફરતો ફરીને પાછો માણસના દેહમાં આવે છે. પણ માતાના ઉદરમાં અસહ્ય પીડા છે. બણ કોટડી ભાગશે ને તેમાં રૂંધી રાખે દિન રાત, પણ ઉદર સમય એકે નહીં એમ સમજો સુજાણ. એને માતાના ઉદરની અંદર જ્યારે ઊંધે માથે લટકાવવામાં આવે, હેમાં એની વેદના વર્ણવી ન જાય. પાપી આત્મા દુઃખી બની પરમાત્માને આજીજી કરે, કૃપાનાથ આમાંથી છોડાવો, આમાંથી છોડાવો, આમાંથી જો તમે મને મુક્ત કરશો તો અખંડ તમારું ભજન કરીશ. ભગવાન કે, પાપી આખા જગતની વાત મનાય પણ તારી ન મનાય, તું તો કૃતજ્ઞ છો. એક વાર નહીં, મેં તને અનેક વાર ચાન્સીસ આપ્યો છે મારું ભજન કરવા માટે, પણ જયારે જયારે તું જન્મો ત્યારે ત્યારે જગતમાં પ્રીતિ કરી બેઠો, જગતના પદાર્થમાં પ્રીતિ કરી બેઠો, કાં તો દેવ દેવીમાં પ્રીતિ કરી બેઠો, પણ મારા માટે પ્રેમ ન કર્યો. તને અનેક વાર સાધુ સંતો કીધું, તોય પણ તું મારામાં ન વળગી શક્યો. હવે તો આ દુઃખ સિવાય તારો વિકલ્પ નથી. જીવાત્મા પુકાર કરે, કૃપાનાથ માલિક, દયા કરો, દયા કરો, આ દુઃખ માંથી જો હવે છોડાવશો તો બસ તમારું અનન્ય ભાવથી ભજન કરીશ, તમારા સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ નહીં આવવા દઉં. ભગવાન કહે છે કે આવું તો તું હજાર વાર બોલ્યો હતો, પરંતુ જન્મતાની સાથે તું ફરી ગયો છો, માટે હવે તને ન છોડાવું. જીવાત્મા કરગરે, માલિક એક વાર દે, એક ચાન્સ, એક ચાન્સ. ભગવાન કહે, ચાન્સ જોતો હોય તો એક કામ કર, તો સાક્ષી ગોતી આવે, તારા પર મને વિશ્વાસ નથી, સાક્ષી જો, સાક્ષી પરંતુ તને છોડાવું. અનેક જગ્યાએ સાક્ષી થવા તૈયાર થાય છે, સાક્ષી ગોતી રહે છે, ચંદ્ર ઇન્દ્ર બધાની પાસે જાય, પણ કોઈ એનો સાક્ષી થવા તૈયાર નથી, તારો સાક્ષી ન થવાય, તું તો દિવાળીઓ છો. અને બે ચાર ફેરી દિવાળું ફૂક્યું હોય એનો પછી કોઈ સાક્ષી થાય, લાખ બે લાખ પોતાના ગળામાં આવ્યા હોય, કોઈ સાક્ષી થવા તૈયાર નથી. થાકેલો આત્મા જમરાજાની પાસે જઈને જમરાજાને વિનંતી કરે, આપ મારા સાક્ષી થાઓ. જમરાજા પછી સાક્ષી થવા તૈયાર થાય છે. આ જગતમાં જેનો કોઈ સાક્ષી ન થાય એનો માથા ભારે માણા થાય પાછો, કારણ કે એને તેવડો હોય કઢાવવાની. જમરાજા સાક્ષી થશે, માથા ભારે માણા. ભગવાનને કે, છૂટો કરો. ભગવાન કે, જમરાજ આ છૂટો કર્યા જેવો નથી. આ જ્યારે જ્યારે જન્મ ધારણ કરે છે ને ત્યારે હાવ મને પાછો ભૂલી જાય છે, લઈને બીજી પ્રતીતિ લાવીને બીજાને માટે જિંદગી ગુજારે છે, મને ભૂલી જાય છે, અને છૂટો કર્યા જેવો નથી. આ જન્મ ધારણ કરે, અત્યારે કાલા ઘાલા કરે છે, આજે અત્યારે કાલી ઘેલી વાણીમાં બોલે છે કે મને છૂટો કરો, છૂટો કરો, પણ જ્યારે જ્યારે એને છોડું છું ત્યારે મને ભૂલે છે, પછી નથી મારા મંદિરમાં પગ મૂકતો, નથી મારું ભજન કરતો, નથી મારામાં પ્રીતિ કરતો, લઈને બીજે ત્રીજે પાછો માથા મારતો થઈ ગયો, માટે આનો છૂટો ન કરાય. જમરાજા કે એક વાર એને છોડી દો, પણ તમે સાક્ષી થાતા તો છોડો. હા કૃપાનાથ, હું સાક્ષી છું, તમારું જો ભજન કરશે ને તો તમને પામશે, અને રખે ને તમારું ભજન ન કરે. આને જગતમાં ક્યાંય પ્રીતિ કરે, દેવ દેવી ગમે ને પ્રીતિ કરીને જિંદગી પૂરી કરશો, જાઉં હું તમને વચન આપું છું. એનો અંત સમો જયારે આવશે ને તે પાછો હું જાયશ અને મારી મારીને તોડી નાખીશ, અને વળી પાછો ને ઘસડીને મારી પાસે લઈ આવીશ. કૃપાનાથ આને છૂટો કરો. અને જમરાજા ઉપર, ધર્મરાજ ઉપર વિશ્વાસ મૂકીને ઠાકોરજી આ જીવાત્માને છૂટો કરે, પણ જન્મ ધારણ કરે. જન્મ ધારણ કરતાની સાથે વળી ઊંઆ ઊંઆ રડવાનું શરૂ કરે. હું આયન તું ત્યાં તારન, મારે કાંઈ લેવા દેવા નહીં, અવથાઈ કરી લે જા. ભગવાન નારાજ થઈ જા, કા હા હા, જીવ ઉપર મેં કેટલી મહેરબાની કરી, પણ હતો એવો ને એવો થયો. પણ યાદ રાખજો, આપણે વાતને ભૂલી જશું, જમરાજા નહીં ભૂલે, સાક્ષી છે. અને ભગવાન આપણને બોલાવવાના નથી, જમરાજાને સીધું કહેવાના, તું સાક્ષી છે તો જા લે લેવા. અને અંતે વળી પાછા જમરાજાના દૂતો આવશે, ઘસડીને ઉપાડી જશે, સાયકલ ચાલુ ચાલુ રહેશે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપિયા પ્યારે યાહે મુરારે. એની સાયકલ એમને ચાલુ રહેશે. એમાંથી બહાર નીકળવું એક જ વિકલ્પ છે, અનન્ય ભાવથી ભગવાનમાં જોડાવ, પ્રભુનું ભજન કરો. સુરત મુનિ કે પ્રતાપસી અદ્ભુત રીતે બાલ પ્રભુ ઘનશ્યામે વૈરાગનું સ્વરૂપ વર્ણવ્યું છે. હેમાં આવો વૈરાગ પ્રગટ થવાનું કોઈ જો માધ્યમ હોય તો મારા સુખનું જ્ઞાન થાય, અને મારા સાધુના સંબંધથી મારા સુખનું જયારે જ્ઞાન થાય છે ત્યારે વૈરાગ પ્રગટ થાય છે. મારા સંતોના માધ્યમથી ચાર પ્રકારનું પ્રલય જયારે જાણવામાં આવે, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય, ત્યારે જગતમાંથી વૈરાગ પ્રગટ થાય. ચાર પ્રકારનો પ્રલય છે. નિત્ય પ્રલય કોને કહેવાય? ક્ષણે ક્ષણે જે નાશ પામે ને નિત્ય પ્રલય કહેવાય, ક્ષણે ક્ષણે જે ફેરફાર થાય નિત્ય પ્રલય કહેવાય. આ ગુલાબનું ફૂલ સરસ મજાનું ખીલેલું હોય, સવારે સરસ ખીલેલું હોય, સાંજ થાન જે સંભળાઈ જાય, એ જે ઘટના ઘટી નિત્ય પ્રલયને અવલંબન કરી ઘટી છે. યાદ રાખજો, એની ખબર પડે તોય ભલે, ન પડે તોય ભલે, પરંતુ જે ઘટના ઘટી રહી, જે ફેરફાર સતત થઈ રહ્યો છે, નિત્ય પ્રલયને અવલંબન કરીને થઈ રહ્યો છે, નિત્ય પ્રલય કહેવાય છે. એક દડો આવા કાળા ભમર વાળા હતા, અને એક દિવસ એવો આવ્યો ધોળા છેતર જેવા થઈ ગયા. ખબર ન પડી કે કયા વર્ષે થયા, ને કયા મહિને થયા, ને કયા દિવસે, ને કઈ કલાકે, ને કઈ મિનિટે, ને કઈ સેકન્ડે. ખબર છે કોઈને? આટલા બધા ધોળા થઈ ગયા તો ખબર ન રહી, બોલો કઈ સેકન્ડે થયા. એમ એ જે ઘટના ઘટે એક દાડે ઘટે છે ના, એ વર્ષોથી પ્રથમ જન્મો ત્યારથી ઘટના ઘટવાની શરૂ જ હતી. એક દાડો પરિણામમાં પરિણમી એ જે ઘટના સતત ઘટે રાખે છે, એ નિત્ય પ્રલયને અવલંબન કરીને ઘટે છે, એ નિત્ય પ્રલય કહેવામાં આવે છે. પછી નૈમિતિક પ્રલય માં, નૈમિતિક પ્રલયને જાણે ને એથી પણ વૈરાગ પ્રગટે છે. નૈમિતિક પ્રલય કોને કહેવાય? યાદ રાખજો, વિરાટ નારાયણનો એક દિવસ પૂરો થાય, અને વિરાટ જે સુવે, એ સુવે નિમિત્તે થતો પ્રલય એને નૈમિતિક પ્રલય કહેવામાં આવે છે. વિરાટ નારાયણના એક દિવસમાં બ્રહ્મા શંકર વિષ્ણુનો નાશ થઈ જાય છે. વિરાટના એક દિવસમાં 14 ઇન્દ્ર અને 14 મનુનો નાશ થઈ જાય છે. વિરાટના એક દિવસમાં આ ત્રિલોકીનો નાશ થઈ જાય. આ મૃત્યુલોક, નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, માતળ, પાતળ, ભૂરલોક અને સ્વર્ગલોકનો નાશ થઈ જાય છે. આને નિમિત પ્રલય કહેવામાં આવે છે. અને એમાં પ્રાકૃત પ્રલય કોને કહેવાય? સાંભળ, પ્રકૃતિથી ઉપજ્યું કાર્ય માત્ર, માને પ્રકૃતિથી અનંત કરોડો પ્રધાન પુરુષ વગેરે વગેરે ઉપજે છે, જે પ્રધાનના માધ્યમથી વિરાટ સર્જાય છે, વિરાટના માધ્યમથી બ્રહ્મા વિષ્ણુ શંકર સર્જાય છે, એના માધ્યમથી ઇન્દ્ર ચંદ્ર વગેરે વગેરે જે સર્જન થાય છે, એ બધું જ નાશ પામી જાય, એને પ્રાકૃત પ્રલય કહેવાય છે. મહાપુરુષનો એક દિવસ થાય, મહાપુરુષનો એક દિવસ થાય એટલે પ્રાકૃત પ્રલય સર્જાય છે. યાદ રાખજો, વિરાટના એક દિવસમાં બ્રહ્મા શંકર વિષ્ણુનો નાશ થઈ જાય, 14 ઇન્દ્ર 14 મનુનો નાશ થઈ જાય, તમામ દેવ અને દેવીનો પણ નાશ થઈ જાય વિરાટના એક દિવસમાં. એવા તો 30 દિવસનો મહિનો 12 મહિનાનું વર્ષ એવા 100 વર્ષ સુધી વિરાટ દેહ રાખે, અને વિરાટને 100 વર્ષ જયારે પૂર્ણ થાય ને ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય છે, અને પ્રધાન પુરુષની હું તો 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વર્ષ એવા 100 વર્ષ સુધી જયારે પ્રધાન પુરુષ દેહ રાખે ત્યારે મહાપુરુષનો એક દિવસ થાય છે, અને મહાપુરુષનો એક દિવસ થતા આ 14 લોકનું એક બ્રહ્માંડ ને આવા તો કરોડો બ્રહ્માંડનો નાશ થઈ જાય છે, આવા કરોડો બ્રહ્મા વિષ્ણુ શંકરનો નાશ થઈ જાય છે, કરોડો ઇન્દ્રનો નાશ થઈ જાય છે, અરે પ્રધાન પુરુષ સહિત બધાનો નાશ થઈ જાય છે, એને કહેવાય પ્રાકૃત પ્રલય. વળી મહાપુરુષનો દિવસ પૂર્ણ થાય, રાત્રિ પૂર્ણ થાય, દિવસ શરૂ થાય, વળી પાછા એ પ્રધાન પુરુષનું સર્જન કરે છે, વિરાટનું સર્જન કરે, બ્રહ્મા શંકર વિષ્ણુનું સર્જન કરે, અનેક ઇન્દ્રનું સર્જન કરે, અનેક દેવદેવીનું સર્જન કરે, અને વળી પાછા માણસનું સર્જન કરી સૃષ્ટિ સર્જાય છે. પણ એવો જે મહાપુરુષ, એને પાછા 30 દિવસનો મહિનો 12 મહિનાનું વર્ષ, એને 100 વર્ષ પૂરા થાય, 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે મહાપુરુષ પણ લીનપણાને પામી જાય છે, અને એ વખતે કશું જ રહેવા પામતું નથી, એમાં એ વખતે એક હું રહું છું, મારા મુક્તો રહે છે, મારું ધામ રહે છે, બાકી બધું જ નાશ પામી જાય, એને આત્યંતિક પ્રલય કહેવામાં આવે છે. અને એમાં આ વાતનો જયારે વિચાર કરે ત્યારે મમોક્ષ, આ મારું, આ મારું, આ મારું, હું તો 5 દુકાનનો માલિક છું, મારે તો મોટો બંગલો છે, મારે તો મોટી ગાડી છે, મોટી ફેક્ટરી છે, વગેરે વગેરે અહંકારને અવલંબને કરી અને જગતમાં જે ચોટેલો હોય એના મનમાં વિચાર થાય, કહો આવડો મોટો મહાપુરુષ એ એક દાડો જો નાશ પામી જતો તો હું વળી કઈ વાડીનો મૂળ મારું મારું કરીને મથું છું એમ. આ વિચાર આવતાની સાથે જગતના તમામ પદાર્થમાંથી પ્રીતિ ટળી જાય છે, અરે ખાલી નિમિત પ્રલય થાય અને વિરાટનો એક દિવસ થાય તે તમામ બ્રહ્મા શંકર વિષ્ણુ ઇન્દ્ર તમામ દેવદેવીનો જો નાશ પામી જતા હોય, એ જો નાશ થઈ જતા હોય, એ કાળનો કોળિયો જો થઈ જતા હોય, તો પછી એની સાથે પ્રીતિ કરીને હું શું કરું, એ સ્વયં જયારે વિનાશ પામી જવાનો મને કેવી રીતે બચાવશે, આ વિચાર આવતા એમાંથી પ્રતિતિ ટળી જાય છે. અને માં 4 પ્રકારના પ્રલય થયા પછી પણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ એનું ધામ એના મુક્ત યથાવત રહે છે, આ જ્ઞાન થતાની સાથે માં મારા સ્વરૂપમાં અનન્ય પ્રીતિ જાગે છે અને માં જગતમાંથી વૈરાગ પ્રગટ થઈ જાય છે.